એ તરફથી આપ કહો છો કે વ્યવહારનો વિષય છે, બીજી તરફથી નિર્દયતાથી વ્યવહારને જૂઠો કહો છો, તો સજ્જનતા ક્યાં રહી? વહેતો રસ્તો કરો એવો પ્રશ્ન. વ્યવહાર નો વિષય છે, પર્યાયો છે, લોભે છે, જ્ઞાનના ધ્યેય તરીકે છે, અંદર અવકૃતિ નથી, પણ એનો આશ્રય છોડાવવા માટે એને અસત્યાર્થે જૂઠો કહેવામાં આવે છે. વ્યવહાર નયનો વિષય નથી એમ નહીં, પણ વ્યવહાર નયના વિષય ઉપર લક્ષ રાખતા રાગી પ્રાણીને રાખ થાય છે. વ્યવહાર નયના વિષયને લક્ષ્યમાંથી ગૌણ કરીને છોડીને એનું લક્ષ્ય એ પર્યાયના ભેદો અને ગુણભેદથી પાછો કરીને અભેદ સામાન્યમાં જવું, ત્યારે એને આત્માનો અનુભવ થાય, તે અપેક્ષાએ તેને અસત્યાર્થે જૂઠો કહેવામાં આવે છે. બિલકુલ અવક્તુ છે એમ નથી, પર્યાય પણ છે, ગુણભેદ પણ છે, પણ લક્ષ છોડાવવા માટે અમુક આત્માનો ત્યાગ કરવામાં આવે, એમાં સજ્જનતા છે. વ્યવહારનું લક્ષ છોડી શ્રેય સ્વભાવનું લક્ષ કરવું, એનું નામ સજ્જનતા છે. શ્રેય સ્વભાવનું લક્ષ છોડી અને પર્યાયમાં આત્મબુદ્ધિ કરવી એ અસજ્જનતા છે. બીજો પ્રશ્ન, આપ ફરમાવો છો કે નિશ્ચય વગર વ્યવહાર ન હોય તો અસદ્ભુતાથી ચાર વ્યવહારનો નિશ્ચય કયો લેવો? ચાર પ્રકારના વ્યવહારમાં નિશ્ચય છે જ નહીં. ચાર પ્રકારના વ્યવહારી વ્યવહારની નો વિષય છે, એનાથી ભિન્ન અભેદ સામાન્ય ધ્રુવ પરમાત્મા નાયક ભાવ છે, તે નિશ્ચયની નો વિષય છે એમ લેવું. અસદભૂત વ્યવહાર આદિ જે ચાર વ્યવહારો કયા? બે અસદભૂત, બે સદભૂત, બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગ અસદભૂત. રાગને જાણે જ્ઞાન એ સદભૂત વ્યવહાર, જ્ઞાન આત્માને જાણે અનુપચરિત સદભૂત વ્યવહાર, એ ચાર પ્રકારના વ્યવહારના ભેદો છે ખરા, પણ એનું લક્ષ્ય છોડીને અભેદ સામાન્ય ઉપર જવું ત્યારે આત્માને આત્માનો અનુભવ થાય. જો તેનો પણ નિશ્ચય હોય તો તેમાં વ્યવહાર પહેલા કે નિશ્ચય એ પ્રશ્ન બરાબર નથી. ચાર પ્રકારના વ્યવહારમાં નિશ્ચય છે, ચાર પ્રકારનો વ્યવહાર વ્યવહાર ઉપર છે, એનાથી જુદો નિશ્ચય છે કે નિશ્ચય એટલે કે જે જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં આવે તે જ્ઞાનની પર્યાયનું નામ નિશ્ચયની છે, અને ભેદ જાણવામાં આવે તે પર્યાયનું નામ વ્યવહાર નહીં છે. એમ વ્યવહારનું લક્ષ છોડી અને શુદ્ધાત્માનું લક્ષ કરવું કે જ્યારે લક્ષ થાય ત્યારે એ જ્ઞાનની પર્યાયને નિશ્ચય નહીં કહેવામાં આવે છે, સ્વાશિત નિશ્ચય નહીં. બીજો પ્રશ્ન, કોઈ વખત રાગ આત્માનો છે તેમ ફરમાવો છો ત્યારે રાગના પ્રદેશ અને આત્માના પ્રદેશ એક થયા, પણ જ્યારે રાગ તે કુતલના પરિણામ છે તે જણાવો છો ત્યારે રાગના પ્રદેશ ક્યાં શોધવા? એ પહેલા તો અનાદિકાળનું અજ્ઞાન છે અને રાગ પોતાની અવસ્થામાં થાય છે, અને એ રાગના પ્રદેશને આત્મા કથનચિત એક સત્તા છે એમ પ્રમાણથી એક સત્તા ગણીને પછી એમાં ભેદજ્ઞાન જ્યારે કરવું હોય ત્યારે રાગના પ્રદેશ ભિન્ન છે અને આત્મા પ્રદેશ ભિન્ન છે, તો રાગ ઉદ્ગમના સંગે થાય છે, માટે ઉદ્ગમનો ભાવ છે, એ પ્રદેશ એનામાં છે, અહીંયા આ પ્રદેશ નથી, અહીંયા તો નિર્મળ જ્ઞાનની ક્રિયા પ્રગટ થાય એ આત્માના ભાવ છે, બોલા ઉદ્ગમના ભાવ છે, ઉદ્ગમ ભિન્ન આત્મા ભિન્ન છે, માટે એને પ્રદેશ ભેદજ્ઞાન કરવા માટે કહ્યું, અને પ્રદેશ ભિન્ન જ છે એ પ્રદેશ નથી. રાગના પ્રદેશ ને આત્માનો પ્રદેશ એક હોય તો રાગનો અભાવ કરતા આત્માનો નાશ થઈ જાય, માટે એનું ક્ષેત્ર જુદું છે. અપેક્ષા એ સમજવું જોઈએ, કોઈ વખતે અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે રાગ એ જીવની પર્યાય છે, અને ભેદજ્ઞાન કરાવવા માટે રાગ પુગલની પર્યાય છે, અનુભવ થતા રાગ અવસ્તુ છે એમ જ્યાં જે પ્રકારે હોય ત્યાં. સ્વાધ્યાય ઉત્તમ તપ છે, ચોથો પ્રશ્ન, એક તરફથી આ જણાવો છો કે મિથ્યા દર્શન પહેલા કે પછી ખરેખર મિથ્યા દ્રષ્ટિને તપ ન હોય, તપ ન હોય એટલે સ્વાધ્યાય પણ ન હોવી, નાની નહીં હોય પણ બીજા દ્રષ્ટિને પણ વૈજ્ઞાનિક તત્વ આવે એને વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચય તપ તો ખરેખર નાની નહીં હોય છે, એ સ્વાધ્યાય તપ છે તો નાની જ છે. શું તેમાં પહેલા વ્યવહાર ને પછી નિશ્ચય જેવો ક્રમબંધ, એને વિદ્યા દ્રષ્ટિને એ પ્રકારે તપનો ભાવ જ નથી, એને સ્વાધ્યાય જ નથી. સ્વાધ્યાય તો સમ્યક દર્શન પૂર્વક ચારિત્રની દશાના ભેદ છે. આ જે ભેદ છે ને એ 12 પ્રકારના તપ, એમાં 6 અને 6 12 છે, એમાં એક સ્વાધ્યાય તપ છે, એ ચારિત્રનો ભેદ છે. સમ્યક દર્શન પૂર્વક જ્ઞાની હોય સ્વાધ્યાય ખરેખર વિદ્યા દ્રષ્ટિનો હોતો નથી, પણ વિદ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન કરવા પ્રાપ્ત કરવા માટે એને શાસ્ત્રનું અધ્યયન કરવું, તેને ઉચ્ચારથી સ્વાધ્યાય કહેવામાં આવે છે. ખરેખર નિશ્ચયપૂર્વક નથી. પાંચમો પ્રશ્ન, આપણે આજે જયપુરના વિદ્યાર્થી માટે 4 ગાથા ઉપર નિબંધ વિશે વાત કરી છે, તો તે ગાથા નંબર ફરીથી કહેવા વિનંતી. શું તે 4 ગાથામાં આખા સમયનો આખો સમયસારનું મન છે? ભાઈ, 4 ગાથાના નિબંધના નામ એવા છે કે સમયસાર ગાથા નંબર 11, સમયસાર ગાથા નંબર 56, સમયસાર ગાથા નંબર 67 અને સમયસાર ગાથા નંબર 290. એ 4 પ્રકારની જે ગાથા છે એમાં સર્વજ્ઞ ભગવાને વ્યવહારનો નિષેધ કરવાનું કહ્યું છે. નિશ્ચયનું અવલંબન લે અને વ્યવહારનો નિષેધ કર તો નિશ્ચયની પ્રાપ્તિ થાય. એક ધ્યાન રાખવું કે વ્યવહારનો નિષેધ નિશ્ચય નહીં વગર થઈ શકે નહીં. અધરથી જો વ્યવહારનો નિષેધ કરવા જાય તો એને નુકસાન થઈ જાય, નિશ્ચયાભાસ પણ આવી જાય. પણ નિશ્ચયપૂર્વક વ્યવહારનો નિષેધ કરે, અહીંયા લક્ષ રાખીને નિષેધ કરે કે હું તો જ્ઞાનમય છું ને રાગમય નથી, તો રાગમય નથી નિષેધ કર્યો. કોના જરૂર કર્યો? હું જ્ઞાનમય છું, જ્ઞાન ના મળે તો એને નિશ્ચયપૂર્વક વ્યવહારનો નિષેધ કહેવાય. ઉપયોગમાં ક્રોધ, ક્રોધમાં ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં કોઈ ક્રોધ આદિ નથી. ક્રોધ ભેદ છે, ઉપયોગમય આત્મા ભેદ છે. નાયકમાંય ક્રોધ નથી, ઉપયોગમાંય ક્રોધ નથી. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં આત્મા છે, ઉપયોગમાં આત્મા જણાય છે, અનુભવાય છે. તેથી ઉપયોગને, સદુપયોગને ભગવાન સમર્થ કહે છે. ઉપયોગમાં એટલે સદુપયોગમાં આત્મા અનુભવમાં આવે છે, માટે શુદ્ધ ઉપયોગની દશાને સમર્થ કહેવામાં આવે છે. અને એમાં ક્રોધ નથી, ક્રોધ બિન છે. ઉપયોગ આત્માની સમૂહ થાય ત્યારે હું નાયક છું એવો અનુભવ થાય, પણ એ નાયકમાંય ક્રોધ નથી અને ઉપયોગ અભિમુખ છે એમાંય પણ ક્રોધ નથી. ક્રોધ બહાર રહી જાય છે, એ એકલા જ્ઞાનનું વેદન આવે છે ને ક્રોધનું વેદન આવતું નથી. શ્રીજીન એટલે જયેન્દ્ર ભગવાન, આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ અને પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. સમાધિના બે પ્રકાર છે. એક આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં જાય તેને નિશ્ચય સમાધિ કહેવામાં આવે છે. હવે નિશ્ચય સમાધિ સાધકને કોઈ કોઈ વખતે આવે અને કોઈ વખતે એને સવિતો દશામાં હોય તો એને આત્માની સ્થિરતાના વિચારોમાં ને વિચારોમાં જે કંઈ થોડી અપેક્ષિત સ્થિરતા થાય તેને વ્યવહાર સમાધિ કહેવામાં આવે છે. બાકી મિથ્યા દ્રષ્ટિને તો સ્વતંત્રતા કે સમાધિ નિશ્ચય એવા કંઈ છે જ નહીં, લાગુ પડતું. સ્વસ્થતા એટલે સ્થિરતા એટલે આત્માની સન્મુખ થઈને જે પરિણતિ આત્મામાં સ્થિર થાય તેને સ્થિરતા કહેવામાં આવે છે, લીનતા કહેવામાં આવે છે. બાકી તો સ્થિરતાના ભાવ બધા દેવ અર્યંતને સિદ્ધ દ્વારા સાંસારિક ફળની ઈચ્છા રાખવી તેમાં કયું કર્મ બંધાય છે? દેવ અર્યંતને સિદ્ધ દ્વારા સંસારિક ફળની ઈચ્છા રાખવી એટલે અરિહંતની પાસે જઈને સિદ્ધિ પાસે જઈને સંસારિક ભાવના ભાવી કે મને પૈસા મળે, શરીર નિરોગી થઈ જાય, મને કંઈક સત્તા મળે, એવી અનેક પ્રકારની કોઈ કોર્ટમાં કેસ ચાલતા હોય તો એ મારી ફેવરમાં આવે, એમાં અનેક પ્રકારની જે અરિહંત અને સિદ્ધ પાસે માગણી કરે છે એને વિખ્યાતોનો દોષ લાગે. આ જે કર્મ બંધાય વિતરાગી દેવ પાસે તો વિતરાગ ભાવની ભાવના સંસારી ભાવનાનો સીધો જ ગા કે વિતરાગી દેવ પાસે તમે સંસારની ઈચ્છા રાખો એ તો વિખ્યાતો ઈચ્છા વિના એની ભક્તિને પૂજા કરતા ઉદભાવ હોય અને એમાં કોઈ બંધાય અને પૈસાનો ઢગલો પણ થાય તો ઈચ્છા વિના છે કહેવાય. વિધાન પણ ન હોવું જોઈએ કે આમ ઈચ્છા કરું, આમ આમ કરું તો આમ થવું જોઈએ, કેમ કે પુત્ર નથી તો પુત્ર થાય. સમજી ગયા? અનેક પ્રકારની કલ્પના એ ચડીને એની પાસે માગણી કરે એ તો લાઈન ખોટી. માનતા માને ખોટું છે. તમને શું આપે? એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ આપી શકતું નથી. મૂળ પાયાની વાત છે. હા, ગ્રહિત ઈચ્છા તો ભાવ. દાદા દેવ પાસે ન મગાય એની પાસે નથી તમને ક્યાંથી આપે? પેલા તો એની પાસે છે ને એની પાસે તમે માગો છો. એની પાસે તો એ ભાવના, હે અરિહંત પરમાત્મા તમે જેવા છે એવો હું થાઉં, એટલા માટે હું આપની દર્શન કરવા પૂજા કરવા હું આવું છું. મને આપનું સ્વરૂપ દર્શન કરતા મને મારું સ્વરૂપ સ્મરણમાં આવે. આખો દિવસ ધંધામાં પડ્યો હતો અને હું દર્શન કર્યા આપના, તો દર્શન કરતા આ હા હા આપના જેવા દેવગુણ પડીએ છીએ એવો જ મારો આત્મા છે અને આપના જેવો જ હું છું એવી ભાવના ભાવી એનાથી લક્ષ છોડી અને આત્મામાં લક્ષ જાય તો મોહનો નાશ થઈ જાય. એ અરિહંતની પ્રતિમા મોહના નાશને માટે છે, સંસાર માટે નથી, સંસાર વર્ધક માટે નથી. એક વખત ઇન્દોરમાં નવું મંદિર થયું હતું તો સાંજે અમે દર્શન કરવા ગયા, ભેગા થયા હતા. ત્યારે એક ભાઈ પ્રશ્ન પૂછ્યો કે આ પ્રતિમાના દર્શનનો વ્યવહાર જે ચાલ્યો આવે છે એનું કારણ શું? એ કઈ દેવ તો આવતા આપતા નથી, કઈ તને દર્શન કરવા રોજ જઈ તો એ શું છે આ વ્યવહાર? પછી એને કહ્યું કે ભાઈ એક વખત સિંહનું બચ્ચું સિંહથી જુદું પડ્યું અને ઘેટામાં ભેળમાં ઘેટા હિન્દીમાં ભેળ કે ભળી ગયું. ધીમે ધીમે એક વાર એને ઉછેરવા મળ્યો, મેં કાઢી તો મૂકે નહીં અને એને ઘેટા જેવા પરિણામ થવા મળ્યા. સંતોષ એને કોઈ બીજું કઈ વિચાર એમાં એ થઈ ગયું જરા મોટું. એમાં એક ટેકરી પરથી સિંહે જોયું, આ તો મારી જાત તો બચું આમાં ક્યાં ફસાઈ ગયું. એટલે ત્યાંથી એક અવાજ ગયો સિંહે, થોડા બચ્ચાને કહ્યું એની ભાષામાં સમજી જાય બધું કે પેલા તો મારી સામે જો, હું મારી સામે નજર કર પેલા અને અહીંયા નજર કરીને તું અહીંયા નજર કર, બસ એટલું કર. એટલે અહીંયા નજર કરી અને જે અહીંયા નજર કરી અરે હું તો સિંહ છું, ઠીકરો મારીને ભાગ. એમ કહ્યું આ પ્રતિમાના દર્શનનો વ્યવહાર શું કામ? કે પોતે પોતાના સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું, ભૂલી ગયો છે. પોતે અરિયંત છે, સિદ્ધ છે, પોતે અત્યારે પરમાત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી આત્મા અત્યારે બિરાજમાન છે. પર્યાયને કાઉન્ટ કર્યો, પર્યાયને ન દેખો, શરીરને ન જુઓ, વ્યક્તિને પરમાત્મા અંદર બિરાજમાન છે. તો પ્રતિમાના દર્શન એટલા માટે કે પેલા એને સામે જવું, પછી અહીં જવું, ન્યાય જોઈને બહાર ના નીકળી જવું, તો દર્શન નો લાભ નહીં થાય. પેલા અહીંયા જોવું, ત્યાં જોઈને પછી અહીં જોવું, તો આત્માનું દર્શન થાય. એને નિમિત્ત કહેવામાં, ભક્તિમાં પણ સમય દર્શનમાં નિમિત્ત પણ આ રીતે. ચોવીસે કલાક બજારમાં હતો, દુકાને હતો, વિસ્મરણ થઈ ગયું હતું સ્વરૂપ. જ્યાં એનું રૂપ જોયું, આ હા દેવા આપ, એવું મારા અને આપનામાં કઈ તફાવત નથી. એવા અર્યતના દેવગુરુ પર્યાય, એવા જ મારા દેવગુરુ પર્યાય. એનામાં ચેતન ચૈતન્ય ચિત્ત વિવર્તન, અહીંયા પણ ચેતન ચૈતન્ય ચિત્ત વિવર્તન સરખું છે. જ્ઞાનનો જે ઉઘાડ છે ને, ભલે અહીંયા વધારે ઉઘાડો ને ઓછો, તો જ્ઞાન છે, ઉપયોગ છે. લક્ષણ કેવળ જ્ઞાન અત્યારે અહીં નથી, કેવળ જ્ઞાનની વાત નથી, પણ જ્ઞાન સરખું છે. એ જાણે છે, હું એ જાણું છું, એમ કરીને મેળવી અને પછી પર્યાયનો ભેદ છોડી, ગુણ ભેદ છોડી અને દ્રવ્યમાં લીન થાય તો મોક્ષ થાય. આ એમ પ્રવર્તન ધારમાં પાઠ મોક્ષી બનેલા. એટલે અરિયંતની પ્રતિમા ના દર્શન કરીને અહીંયા જોવું પહેલા, પછી એટલે અહીંયા જોવું પછી અહીંયા જોવું, પ્રેક્ટિસ કરવી. યોગ્ય મુમુક્ષુ ના લક્ષણ બતાવશો અને તીવ્ર મુમુક્ષુ ના ભાવ કેવા હોય. મુમુક્ષુ ના લક્ષણ માત્ર મોક્ષ વિલાસ, એ મુમુક્ષુ નું મૂળ લક્ષણ છે. મારે તો શુદ્ધાત્મા જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. ભલે વેપાર ઉદાર બીજામાં કયો હોય, એની ભાવના તો એ હોય કે મારે શુદ્ધાત્મા જોઈએ છે, આ જગતમાં બીજું વેપાર જોઈએ. એમ એને વારંવાર ભાવના પોતાના શુદ્ધાત્માની પ્રાપ્તિની વાત આવે, એને મુમુક્ષુ કહેવાય. માત્ર મોક્ષ વિલાસ, બીજું કઈ નથી. દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા, દ્રવ્ય પૂજા છે એ શુભ ભાવ છે અને ભાવ પૂજા છે આત્માની પૂજા, એનું નામ ભાવ પૂજા છે. એ રાગરૂપ છે, બીજો ભાવ પૂજા છે એ વિતરાગ ભાવ છે. પોતાના શુદ્ધાત્માની પૂજા, સ્તુતિ, ભક્તિ એ આવે છે. એકત્રીસમી ગાથામાં નિશ્ચય સ્તુતિ, જે શંકર ભગવાનની નિશ્ચય સ્તુતિ કેમ કહેવાય એનું સ્વરૂપ આવે છે. દ્રવ્ય ભક્તિ અને ભાવ ભક્તિ, દ્રવ્ય ભક્તિ એટલે ભગવાનની ભક્તિ સામે ઊભો હોય, ભક્તિ કરતો હોય તો શુભ ભાવ છે, જ્ઞાતિ લગ છૂટી. અને શુદ્ધાત્માની ભક્તિ માને થાય નિશ્ચય ભક્તિ. ભક્તિના બે પ્રકાર, નિશ્ચયને વ્યવહાર. વર્તમાન એક સમયનો પ્રમાણ અનુભવ ભ્રમણનો કાળ છે તે બરાબર છે. વર્તમાનનો એક સમય માત્ર પણ શુદ્ધાત્માને યાદ ન કરવો, એવો મિથ્યાત્વના પરિણામ રૂપ જે પ્રમાદ, એ અનુભવતાનું કારણ છે. મિથ્યાત્વરૂપી પ્રમાદ છૂટી જાય અને ચારિત્રનો પ્રમાદ રહી જાય તો અસંસારનું કારણ છે, અનુસંસારનું કારણ નથી. એટલો પ્રમાદ ન લેવો, પણ અસાવધાન દશા, મિથ્યાત્વ દશા, અજ્ઞાન દશા, એને પણ પ્રમાદ કહેવાય. તે પોતાને ન જાણે એ પણ પ્રમાદ થઈ ગયું. વર્તમાન એક સમયનો પ્રમાદ અનંત ભવ ભ્રમણનું કારણ છે તે બરાબર છે. એક સમયનું મિથ્યાત્વ છે એ અનંત સંસારનું કારણ છે. ખરેખર એક સમયનું મિથ્યાત્વ એક સમયના સંસારનું કારણ છે, ભવિષ્યનું કારણ નથી. જેમ કે બીજા તમે અગાઉ લઈએ તો અનંત સંસારનું કારણ ક્યાં રહ્યું, તો પણ એ મિથ્યાત્વ આમ ચાલુ રાખે છે. જીવ પ્રવાહ અપેક્ષાએ, પ્રવાહ અપેક્ષાએ ચાલુ રાખે તો અનંત સંસારનું કારણ છે. બાકી ખરેખર તો સંસાર એક સમયનો છે, બે સમયનો સંસાર ન હોય, એક સમયનો સંસાર. એ સંસાર સંસાર બીજા તમે શો તમે કશું નહીં, પણ આમ ધારાવાહી ચાલુની અપેક્ષા એ અનુ સંસારનું કારણ છે કહેવાય. જેથી એને વૈરાગ આવે, પાછો કરે, એ પોતાનું ગીત કરવાનો ભાવ આવે. બાકી વિભાવ એક સમયનો છે. વિધ્યાત્મના પરિણામ છે ને ભાવકર્મ છે. ભાવકર્મ નું જે ફળ છે, જે સમયે ભાવકર્મ કરે એ સમય ભોગવાઈ જાય, આગળ પાછળ ભોગવટો નથી. આ એક નિશ્ચયની ગંભીર વાત છે, સમજવા જેવી છે. જે સમયે પરિણામ જીવ કરે છે, અજ્ઞાની કે જ્ઞાની, પરિણામ માત્ર જે સમયે પરિણામ થાય તે સમયે ભોગવાઈ જાય. ભોગવટો આગળ પાછળ છે, આજનું પાપ કાલ ભોગવવું પડે એમ છે. આ વાત નિશ્ચય ની છે, ધ્યાન રાખજો. હમણાં વ્યવહારની વાત પછી બતાવું. આ વાત છે એ નિશ્ચયની છે, જે સમયે કરે તે સમયે ભોગવે, બસ. આગળ પાછળ કોઈ ખાતાવી એમાં છે નહીં, બાકી લેના ને બાકી દેના કઈ છે નહીં. જે સમયે જે પરિણામ જીવ કરે તે સમયે તેનો ભોગવટો થાય, એમ સમયસારની 102 નંબરની ગાથા. આ પ્રશ્ન મેં જયારે ગુરુજીને અપનાવ્યા ત્યારે પહેલો પ્રશ્ન અંદરજીને આપ્યો કે સાહેબ, પરિણામનો ભોગવટો આગળ પાછળ ખરો કે નહીં, કે નહીં બિલકુલ? પરિણામનો ભોગવટો આગળ પાછળ કઈ બાકી લેના ખેંચાતી જાય એવું કઈ કરું કે નહીં? એક સમયે જે સમયે પરિણામ કરે જીવ, જેવા અશુભ, શુભ કે શુદ્ધ, જે પરિણામ થાય તે પરિણામનો ભોગવટો તે સમયે તે વિચારી જાય, આગળ પાછળ કઈ છે. હવે આ વાત એટલી નિશ્ચયની છે, જેને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અને ક્ષણિક શુદ્ધ ઉપાદાન. એ તે સમયે પર્યાય કરે છે ને એ સમયે પર્યાય પર્યાય ભોગવે છે, એવો નિયમ છે. હવે એના નિમિત્તે જે કર્મનો બંધ થાય, એના નિમિત્તે કર્મનો બંધ થાય અને એ ઉદયમાં આવે અને જો જોડાય તો એને નિમિત્ત કહેવાય, અને એ સમય ના જોડાય તો ખરી જાય ખરું. આ રહસ્યવાળી વાત છે.
એના નિમિત્તે બંધ થયેલા જોડાય તો
જોડાય તો ફરીથી રાગ થાય, ન જોડાય તો નિર્જરા થઈ જાય. કર્મ બંધાણા ઉદયમાં આવે માટે જોડાવું પડે એવી પરાધીનતા આપવામાં નથી, તો આમાં જોડાઈ જાય, કર્મ કરી જાય. આ પ્રશ્ન પૂછો અને મન તરત સમય તાત્કાલિક બતાવે કે જો મને બે જણા 102 નંબરની ગાથામાં એ જ 102 નંબરની ગાથામાં કે પરિણામ જે સમય કરે ને સમય ભોગવે એનો જ જયશ્રીનાચાર્ય ભગવાનની બીજી ટીકા છે. એમાં એ જે પરિણામની વાત કરી એને અશુદ્ધ ઉપાદાન કર્યું. અશુદ્ધ ઉપાદાન ભાવકર્મને કરે છે અને ભાવકર્મના ફળને અશુદ્ધ ઉપાદાન ભોગવે છે. શુદ્ધ ઉપાદાન કરતો નથી અને ભોગવતો પણ. ઉપચાર બી કહેવાય, આત્મા રાગને કરે છે અને દુઃખને ભોગવે છે. ખરેખર મૂળ ભગવાન આત્મા છે, એ રાગને ભગવાન કરે નહીં, દુઃખને ભોગવે નહીં, એને ભગવાન કહેવાય. હા, ઉપચારના કથન ઘણા, વ્યવહારના કથન ઘણા. એ વ્યવહાર અભૂતાર ધ્યાન રાખજે. એ પરિણામ તન્મય છે, એ પરિણામને કરે છે, એ પરિણામને આત્મા ભોગવે છે, બધા વ્યવહાર છે. કરતા ભોગતા પણ છે, સામાન્ય સ્વભાવ તો અકાર અને અવેદન છે, એ કરતો નથી. કરે તો મોક્ષ કરી દે ને, બીજું શું કામ કરે? કરતા પણ આત્માના સ્વભાવમાં નથી. હા, કરતા ધર્મને જાણે કરવા પરિણામમાં જે પ્રકારના પરિણામ થાય સત્કારક એવા કરતા ધર્મને જાણે પણ કરતા ધર્મને કરે નહીં અને ભોગતા ધર્મને જાણે પણ ભોગવે નહીં. દુઃખ તીવ્ર આવી ગયું, તીવ્ર દુઃખ સમજો, તો એ દુઃખને ભોગવે પર્યાય એને જાણે પણ હું ભોગવું છું એવી બુદ્ધિ થાય તો જ્ઞાનથી એનો જાણનાર જે છે પણ ભોગતા ભોગતો નથી. ઉપચારથી ભોગતા કહેવાય, ઉપચાર કહો કે વ્યવહાર કહો એ ખરેખર નિશ્ચયની દ્રષ્ટિમાં ભોગતા. નિશ્ચયની દ્રષ્ટિમાં અસત્ય એ વાત સાચી નથી. ભગવાન ભોગવે દુઃખને, આ ભગવાન ભોગે તો સિંધી ભોગવવું છે, સિંધ નથી ભોગવતો પણ હોય ભોગવતો નથી એમ છે. સિંધ જેવો આત્મા છે સામાન્ય પોતું જે છે અનંત ગુણાત્મક સામાન્ય પોતું સિંધ જેવું છે. સિંધ સમાન સદાપદ શ્રીમદ જે પણ કહ્યું છે ને સમજે સર્વજીવ છે સિંધ સમજે
સમજે
સર્વજીવ એમાં કોઈ વાત કહી શકાય નિગોત્નો જીવ
બધા
સર્વજીવ છે સિદ્ધ
સમજે સમજે
જે સમજે તે સમજે તે સિદ્ધ થઈ જાય.
શું સમજે છે?
હું સિદ્ધ છું એમ, હું સંસારી છું એમ નહીં. કોઈ જીવ સંસારી નથી એમ શ્રીમદજી કહ્યું. સર્વજીવ કોઈ બાકી એ કહો સર્વજીવ છે સિદ્ધ સમજે સમજે તે દ્રષ્ટિ છે. અને વ્યવહારની વ્યવહારની નહીંના ખતરની પદ્ધતિના પ્રકાર એવા જેના ગમમાં વ્યવહાર જાજો એ જીવરાગને કરે દુઃખને ભોગવે ચાર ગતિનું દુઃખ ભોગવી ભોગવીને થાકી ગયો. ભાઈ વસ્તુના બે પડખા એક સામાન્ય ને એક પ્રમાણથી અનન્ય કે પણ નહીં અનન્યને સ્વીકારતી નથી નહીં અન્ય કે છે. અન્ય પૂર્વક અનન્ય નું જ્ઞાન હોય તો વ્યવહાર અન્ય ને ઉડાડે તો અનન્ય નું જ્ઞાન નીચે થઈ ગયું તો કોઈથી વૈજ્ઞાનિક હશે વૈજ્ઞાન મળે એના માટે એક સમય નો એક જ સમય નો સંસાર અને કરવું ભોગવું પણ એક સમય બીજા સમય નહીં મુકાવી જાય એને બે પડખાનું જ્ઞાન કરી અને એક પડખામાં ઢળી જાય તો નિશ્ચયાભાસ કે વ્યવહારાભાસ કોઈ દોષ લાગતો નથી. એ જ્ઞાન શબ્દ એવો છે કે એનો વિચાર કરે તો નિશ્ચયાભાસ પણ ના આવે વ્યવહારના બાદ થોડું પણ આવે. પાણી મેળવું છું પાણી મેળવું છે ફટકડી નાખે છે ફટકડી કોણ નાખે બે પડખાના જ્ઞાન વાળો નાખે. એક જ પડખું જાણતું હોય એ ફટકડી ન નાખે એ પાણી મેળવું જ છે તો ફટકડી શું કામ નાખે અને પાણી નિર્મળ જ છે તો એ ફટકડી શું કામ નાખે. મેળવું છે પણ એ પર્યાયનો ધર્મ છે પાણીનો સ્વભાવ નથી માટે ફટકડી નાખતા મેળ મહાત્માને આશ્રમ નું વેદનાન કરે તો આશ્રમ છોડી ને સંવર્ત
અભ્યાસ
સરળ વિધિ એસા હૈ કે મેરે કો જાણનારો જણાય છે બીજું કઈ જણાતું. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જાણનાર જણાય છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે ભગવાન આત્મા જણાય છે. બાળકો પાળ છેલ્લામાં થઈ લીધી છે. જાણનાર છું કરનાર નથી, પછી જાણનાર જ જણાય છે. જાણનાર છું કરનાર નથી, પછી જાણનાર જે છે તે હું છું તે જણાય ગયો છું. જાણનાર હું છું ને જાણનાર જણાય છે મને. બસ મારા જ્ઞાન બીજું કઈ જણાતું નથી. બીજું હોય તો જણાય ને, પણ સમીર દર્શન માટે પણ જાણનાર છે. પછી મોક્ષ અધિકારમાં મોક્ષને માટે પણ જે ચેતનારો તે હું, જે જાણનારો તે હું, દેખનારો તે હું, એક એક વાત છે. સમ્યક દર્શન માટે જે વિધિ એ મોક્ષ માટે વિધિ છે. વિધિ કઈ સરખી છે પણ કરવાનો કાંટો એવો ઉતરી ગયો છે કે ઉપાદાન તૈયાર થાય તો નીકળે, મળે તો નથી. સમ્યક દર્શન નો એક જ પ્રકાર નિશ્ચય સમ્યક દર્શન હોય છે. વ્યવહારાદી કોઈ ભેદો સમ્યક દર્શનમાં પડતા નથી. કેમ કે સમ્યક દર્શનનો વિષય એટલો અભેદ સામાન્ય છે, એનો વિષય કોઈ ભેદ પર્યાય નવ તત્વ છ દ્રવ્ય એનો વિષય નથી. નિશ્ચય સમ્યક દર્શનનો વિષય એટલો અભેદ જ્ઞાનાનો પરમાત્મા પુતા છે, આશ્રય સમ્યક દર્શન થાય એ નિયમ. એનો વિષય એટલો ત્રિકાળી સામાન્ય સમય નથી, એમાં કોઈ ભેદ ભેદ નથી. સમ્યક દર્શનમાં કોઈ ભેદ પડતા નથી. સમ્યક દર્શન એક જ પ્રકાર અને એનો વિષય પણ શુદ્ધાત્મા એક જ, બીજો કોઈ એનો વિષય છે નહીં. નિશ્ચયમાં વ્યવહારે નવ તત્વ સિદ્ધાંત એ બધા વ્યવહાર જુદો વાત છે, નિશ્ચયમાં કઈ ભેદ. ત્યારે સમયસાર ઠેઠીકાની ગાથામાં વ્યવહાર સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તો તે વ્યવહાર કેવી રીતે છે કે એ નિશ્ચય જેને પ્રગટ થઈ ગયો હોય અને સવિકલ્પ દશામાં હોય તો સમ્યક દર્શનનો વ્યવહાર કેવો હોય કે સાથે આ દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત લૌકિકનું સિદ્ધાંત એ પ્રકારે સમ્યક દર્શનની પર્યાયનો વ્યવહાર હોય. ખરેખર સમ્યક દર્શનની પર્યાયનો વ્યવહાર નથી, પણ ચારિત્રના રાગનો વ્યવહાર ઉપચારથી સમ્યક દર્શનનો વ્યવહાર થયો. કેમ કે સમ્યક દર્શન નિર્વિકલ્પ છે, એમાં નિશ્ચય વ્યવહાર નથી. ઉપચારથી એને વ્યવહાર સમ્યક દર્શનનો વ્યવહાર બતાવ્યો છે. એની પર્યાય સમ્યક દર્શનની પર્યાયનો નિશ્ચય, સમ્યક દર્શનની પર્યાયનો વ્યવહાર બતાવ્યો છે. ઉપચાર નથી, સમ્યક દર્શનની પર્યાય 100% દૂર થઈ જાય છે, એમાં બે ભેદ પડતા નથી. માટે નિશ્ચય વ્યવહાર નથી, બીજું નિર્વિકલ્પ છે માટે નિશ્ચય વ્યવહાર નથી. જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર છે, શ્રદ્ધાની પર્યાય પણ ઉપચારથી સાચા દેવ શાસ્ત્રની શ્રદ્ધા છે અને વ્યવહાર શ્રદ્ધા કહેવાય એમ કહેવાય. એ પણ ચારિત્રના રાગની મુખ્યતાએ ઉપચારથી ખરેખર એમાં ભેદ છે નહીં નિશ્ચય વ્યવહાર, કાં વિપરીત ને કાં વિપરીત. અથવા મિથ્યા દર્શન કામ સમ્યક દર્શન મિશ્ર અવસ્થા નથી. શ્રદ્ધાની પર્યાયમાં મિશ્ર અવસ્થા નથી. જ્ઞાનમાં છે, ચારિત્રમાં છે, દુઃખમાં છે, મિશ્ર છે. થોડી શુદ્ધિ થોડી શ્રદ્ધાની પર્યાય તો કાં તો સમ્યક 100% ને કાં 100% કથનચિત નથી. કથનચિત ઘણું સમ્યક દર્શન, કથનચિત થોડું મિથ્યા તો જ રહી ગયું છે એમ નથી. ચારિત્રમાં વિતરાગ થઈ ગયો ઘણો ઘણો ભાગ, થોડો ભાગ રાગનો રહી ગયો છે. ચારિત્રની પર્યાયમાં કહી શકાય.
Thank you.
જન્મમાં મનુષ્ય એમ નન્યું કે એમ કે અશુદ્ધતા તો પ્રિય મનુષ્ય ને ઉડાડે છે. અરે ભાઈ તું ધ્યાન દઈને સાંભળો તો, એક આત્મામાં એક આત્મા એવો છે કે જે શુદ્ધ છે અને અશુદ્ધ નથી, જે મનુષ્ય છે જે મનુષ્ય છે ને ઢોર નથી, મનુષ્ય છે જે મનુષ્ય છે પણ ઢોર નથી. ત્યારે મનુષ્યની જીવી થઈ ગઈ. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બે વડે એક પદાર્થ ની સિદ્ધિ થાય. હું જ્ઞાયક છું અને પ્રમત અપ્રમત રૂપે હું નથી, તો એમાં પ્રમત અપ્રમત નું જ્ઞાન આવી ગયું, આશ્રય છૂટી ગયો, આશ્રય તો જ્ઞાયક નો રહી ગયો. પ્રમત અપ્રમત નું નિષેધરૂપ જ્ઞાન થયું, હેયરૂપ જ્ઞાન થયું. મારામાં નથી, મારામાં નથી એટલે હેયરૂપ જ્ઞાન થઈ ગયું, ના ઉપાધિ રૂપે આનું જ્ઞાન થયું. પુનપાપ નથી આત્મા એમ કે પુનપાપ ને ઉડાડે છે. ભાઈ પુનપાપ થાય પાય તું ઉડાડ, પુનપાપ મારામાં નથી, પરિણામ હો તો હો એ ક્યાં ના પાડે. પરિણામ તો પરિણામ મેં લઈને દો, મેં તો એ પરિણામ આમાં કઈ દોષ ના લઈ. જમુના હાથમાં ડાબા હાથની નાતી છે, એમાં કયો હાથ ઉડ્યો, એમાં કયા ઉડ્યો નહી,
સ્થાપના થઈ
ઉલટી જમણા હાથની સ્થાપના થઈ. મારા જમણા હાથમાં આ ડાબા હાથનો અભાવ છે, એનું નામ જમણો હાથ છે. એ જમણા હાથે જમાય, જમણા હાથે લખાય કે કેમ જમણા હાથમાં કેમ ડાબા નો અભાવ છે માટે જમણો. એ અજ્ઞાની બધું ઉડાડે છે, જ્ઞાની જે બધું છે જ્ઞાને સાપે સાપે. આ મકાનમાં આજુબાજુના મકાન નો અભાવ છે, તો આજુબાજુના મકાન ને હું અલોકમાં મોકલી દીધા, એ તો આજુબાજુના મકાન આમાં નથી. ત્યારે એક મકાન ની સ્થિતિ થાય. આજુબાજુના મકાન ને આમાં હોય ને આ મકાન એમાં હોય તો મકાન ની સ્થિતિ ખીચડો થઈ
ગયો.
હા આજુબાજુમાં થઈ ગયું શ્રી, હા બીજા મકાનો નું જ્ઞાન થઈ ગયું, પણ પર પણે થયું. હા તમારું ઘર જામનગર માં છે ને, એ આ જામનગર માં આ ઘર મારું છે ને, આજુબાજુ મારું નથી. ભેદજ્ઞાન થઈ ગયું મકાન નું, તમારા ભેદજ્ઞાન થઈ ગયું કે નહીં, કે આ મકાને મારું ને આજુબાજુ વાળું મકાને મારું. બોલા ભાઈ કે ભાઈ દસ્તાવેજ બતાવો, તો ક્યાં માં માલિક તમે ક્યાં આમાં છે, દસ્તાવેજ લઈને આવો. હસ્તિનાથ ને અનેક બહુ પૂછું છું વેદના નું મંત્ર.